તારીખ 14/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 41.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર. સંસાર દુઃખનું નિરૂપણ ચાલે છે અને એ દુઃખનો જૂઠો ઉપાય જીવ કરે છે. જૂઠો એટલે ખોટો ઉપાય કરે છે એ કહેવું છે. પાનું 65માં નામ કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. નામ કર્મના ઉદયથી ગતિ, જાતિ અને શરીર આદિ નિજે છે. 148 પ્રકૃતિઓમાં સૌથી વધારે પ્રકૃતિ હોય તો નામ કર્મની છે. એના અનેક ભેદ છે. એમાં 4 ગતિ એમાં આવી જાય છે. મનુષ્ય, દેવ, તિર્યં છે, નારક. એ ગતિની અંદર ભિન્ન ભિન્ન જાતિ છે એ પણ નામ કર્મમાં આવી જાય છે. જેમ કે મનુષ્યમાં કેટલી જાતિ છે, અનેક જાતિના મનુષ્યો છે. એક આફ્રિકામાં જાઓ તો અહીંયા એકલા આફ્રિકન છે એવું નથી, એમાં કેટલી જાતિઓ છે. એમાં બધાના ચહેરા, મોરા, બધા પ્રકાર જુદા જુદા દેખાય આવે એવી રીતે છે. એવી રીતે યુરોપમાં જાઓ તો ત્યાં પણ અનેક પ્રકાર છે. જો કે દેશો એટલા જ છે, ત્યાંના દેશના બધા એના જુદી જુદી સંસ્કૃતિ છે. એવી રીતે હિન્દુસ્તાનમાં પણ સેંકડો જાતિના હિન્દુઓ પણ સેંકડો જાતિના છે. એ બધા અનેક પ્રકારની જાતિ નામ કર્મના ઉદયથી થયેલી વાત છે. તે પ્રકારનો નામ કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે અને શરીર આદિ નિપજે છે. અને એમાં શરીરની પણ અનેક પ્રકારની વિભિન્નતા જોવામાં આવે છે. કહેવાય મનુષ્યનું શરીર, પણ એ ચામડીના કલર જોવામાં આવે તો સેંકડો કલર નીકળે. કેટલા? એક થી બીજો શેડ જુદો પડે, બીજો થી ત્રીજો શેડ જુદો પડે. એ રીતે નિપજે છે. તેમાંથી પછી એના અંગ ઉપાંગ બધું શરીરમાં આવી જાય નામ કર્મમાં. શું અંગ ઉપાંગની પ્રકૃતિઓ? બધી પેટાભેદની પ્રકૃતિઓ ઘણી છે. એવી 92-93 પ્રકૃતિ નામ કર્મની છે. 148 માંથી આટલી તો એ છે. તેમાંથી પુણ્યના ઉદયથી જે પ્રાપ્ત થાય તે તો સુખના કારણ થાય છે. એટલે સંસાર સુખમાં માને છે, આત્માના સુખની વાત નથી. પણ પુણ્યના ઉદયથી જે નામ કર્મની પ્રકૃતિ હોય એને લોકો સુખનું કારણ માને છે. અને પાપના ઉદયથી જે પ્રાપ્ત થાય તેને દુઃખના કારણ થાય છે, અથવા દુઃખનો ત્યાં અનુભવ સંસારી જીવ કરે છે. પણ ત્યાં સુખ માનવું એ ભ્રમ છે અને દુઃખ માનવું એ પણ ભ્રમ છે. એને લઈને દુઃખ નથી, પોતાના અજ્ઞાનને લઈને દુઃખ છે. એટલે ત્યાં સુખ થાય છે કે દુઃખ થાય છે પણ એવું માનવું તે ભ્રમ છે. વળી દુઃખના કારણ મટાડવાના તથા સુખના કારણ મેળવવાના એ જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. પછી એ શું કરે છે કે એમાં ફેરફાર કરવા માંગે છે. અત્યારે માણસ ચહેરો બદલાવા માટે પ્લાસ્ટિક સર્જરી સુધી ઉપાય કરે છે, પણ એ ઉપાય એક કરવા જતાં બીજો રોગ એમાંથી ચાલુ થઈ જાય છે. એવું કરવા જતાં કાંઈનું કાંઈ નીકળી જાય છે. શું એ બધા ઉપાય કોઈ સાચા ઉપાય નથી. સાચા ઉપાય તો માત્ર સમ્યક દર્શન આદિ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરે તો કોઈ પણ પરિસ્થિતિમાં આત્માને સુખ શાંતિનો અનુભવ થાય અને એ જ સાચો ઉપાય છે. પરિસ્થિતિ બહારમાં બદલવી એ કોઈ સાચો ઉપાય નથી, પણ ખરેખર તો પોતાની આત્મ શાંતિ જે રીતે મળે એ ઉપાય કરવો એ સાચો ઉપાય છે. ઉપાય અંદરમાં કરવાનો છે, કરે છે ઉપાય બહારમાં. તે તો વેદનીય કર્મનું કથન કરતા જેમ નિરૂપણ કર્યા તેમ અહીં પણ જાણવા, અને વેદની કર્મમાં સારો એવો વિસ્તાર કર્યો છે. સાતા સાતાનું જ્યાં સુખ દુઃખ માનવામાં આવે છે ત્યાં અનેક ભેદે વિસ્તાર કર્યો છે, એ જ ન્યાયો બધા અહીંયા લાગુ પડે છે એમ કહેવું છે. કારણ કે વેદનીય કર્મ અને નામ કર્મમાં સુખ દુઃખના કારણપણાની સમાનતા હોવાથી તેના નિરૂપણની પણ સમાનતા જાણવી. વેદનીય કર્મ અને નામ કર્મ સુખ દુઃખના કારણપણાની સમાનતા છે, કેમ કે વેદનીય પણ શરીર આશ્રિત છે અને નામ કર્મ પણ શરીર આશ્રિત છે, એટલે બંનેમાં કારણ કારિણી ને એના સમાધાનની બધી સમાનતા જાણવી. એટલે એ વાત ટૂંક આવી નાખે. વેદનીય કર્મોની ઘણી પ્રકૃતિ છે, પણ એ વાત ટૂંક આવીને સંક્ષેપમાં પૂરી કરી દીધી. કેમ કે મુખ્યપણે જીવ સાતા અસાતાને મુખ્ય કરે છે, નામ કર્મની પ્રકૃતિને એટલું બધું મુખ્ય કરતો નથી. પછી ગોત્ર કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. ગોત્ર કર્મના ઉદયથી આત્મા નીચ ઊંચ કુળમાં ઉપજે છે, જેમ કે કોઈ ભંગીને ત્યાં ઉપજે છે, કોઈ બ્રાહ્મણને ત્યાં ઉપજે છે. બ્રાહ્મણ વૈશ્ય છે, ક્ષત્રિય છે એ ઊંચા કુળ છે, અને ક્ષુદ્ર છે એ નીચા કુળ છે. પછી એમાં પેટા પેટ જુદા જુદા છે, પણ સામાન્ય રીતે ત્યાં ઊંચ કુળમાં ઉપજતા પોતાને ઊંચો માને છે, તથા નીચા કુળમાં ઉપજતા પોતાને નીચો માને છે. માનવા એમ જ લાગે છે, ઊંચા કુળમાં ઉભ્યો હોય એવી રીતે સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં આવી જાય છે. નીચા કુળમાં જેનું હોય એ આપોઆપની ઇન્ફિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં રહીએ છીએ. ભાઈ આપણે તો ઘેટ ભંગી ચમારમાં ગણાઈએ, આપણું આમાં વાણિયા બ્રાહ્મણ જેવું કોઈ આપણું કામ આમાં નથી, તો એને એમ જ માનવા લાગી જાય છે. કુદરતી રીતે જેવી કર્મનો ઉદય હોય એવા જ એના પરિણામ હોય છે, અને એવા પરિણામથી જ એવા કર્મ બાંધ્યા છે અને એવો ઉદય આવ્યો છે. આગળ પાછળ લગભગ પરિણામોની અને બહારના પૂતગળોની નિમિત્ત નૈમિત્તિક સ્થિતિ સરખી છે. શું કહ્યું કે ઊંચા કુળમાં ઉપજતા પોતાને ઊંચો માને, નીચા કુળમાં ઉપજતા પોતાને નીચો માને છે. વળી કુળ પલટવાનો ઉપાય તો તેને કાંઈ ભાસતો નથી. ઓલા સાતા અસાતા વેદનીમાં તો પ્રયત્ન કરે, પણ આમાં શું કરે? જે કુળમાં જન્મો એ જન્મા પછી તો એ કુળનો કાંઈ ફેરફાર કરી શકે નહીં, એટલે એમાં તો બીજો કાંઈ એનો ઉપાય ચાલે નહીં. શું એનો ઉપાય તો કાંઈ ભાસતો નથી. તેથી જેવું કુળ પામ્યો હોય તેવા જ કુળમાં સ્વપણું માને છે, અને એની મતિ પણ એવી જ હોય, જ્યાં જન્મ હોય એવી જ એની મતિ હોય. પણ કુળ અપેક્ષાએ પોતાને ઊંચ નીચ માનવો તે ભ્રમ છે. કેમ કે પોતે એક આત્મા છે, ગમે તે કુળમાં હોય તો પણ પોતે એક આત્મા છે. ખરેખર તો નીચ ઊંચ કુળ આત્માને નથી, આત્માને તો એક જ કુળ છે. આનંદ ગંજીએ ગાયું ને, એ હમે કુળવટ રીત જીનેશ્વર ગાવું હો રંગ શું. અમારું તો એક જ કુળ છે, જીન સોઈ આત્મા, એક જૈન સિવાય અમારું બીજું કોઈ કુળ જ નથી. સમ્યક દ્રષ્ટિ શું માને છે? અમારું તો જૈન કુળ સિવાય કોઈ કુળ જ નથી. પછી કોઈ ચમાર ભંગી ઢેર સમ્યક દ્રષ્ટિ થાય તો પણ એમ જ માને કે અમારે કોઈ ઊંચું નીચું કુળ નથી. અને કોઈ બ્રાહ્મણ વૈશ્ય હોય અને એમ માને કે અમારું ઊંચું કુળ છે, એ સમ્યક દ્રષ્ટિ ન માને કે અમારું કુળ ઊંચું છે. અમારું તો એક જ કુળ છે, મૂળમાં એક જ કુળ છે, જે જૈનપણું છે એ જ અમારું કુળ છે. શું એ શરીર આશ્રિત નથી પણ આત્મા આશ્રિત છે. ઓલા બધા જે કર્મના ઉદય છે એ શરીર આશ્રિત છે, અને આ આત્મા આશ્રિત છે. અહીંયા જૈન કુળમાં જન્મે શરીર આશ્રિત, એ ખરું કુળ નથી પાછું. ઠીક, અમે તો જૈનમાં જૈનમાં ને, તો કે તારું સાચું કુળ નથી, આત્માનું કુળ તે સાચું કુળ છે. જેવા કુળ જેવું કુળ પામ્યો હોય તેવા જ કુળમાં સ્વપણું માને છે, પણ કુળ અપેક્ષા એ પોતાને ઊંચો નીચો માનવો એ ભ્રમ છે. એવી કલ્પના કરવી તે ભ્રમ છે. આત્મા ઊંચો નથી કોઈનો આત્મા, કોઈનો આત્મા નીચો પણ નથી. ઉચ્ચ કુળ વાળો કોઈ નિંદ્ય કાર્ય કરે તો તે નીચ થઈ જાય. ઉચ્ચ કુળમાં જન્મ હોય અને કાર્ય કરે નીચ કુળનો, દારૂ પીએ વગેરે, શું તો એ કાંઈ એનું એના કુળ અપેક્ષા એની ઊંચતા રહેતી નથી, યોગ્યતા નથી રહેતી એને. તથા નીચ કુળમાં કોઈ પ્રશંસનીય કાર્ય કરે, સમ્યક દ્રષ્ટિ થાય છે, શું તો તે ઊંચ થઈ જાય છે. શું એની એક મર્યાદા એ છે, મુનિ દશા સુધી નથી આવતા. મુનિ દશાની પ્રાપ્તિ નીચ કુળ વાળા એટલો પુરુષાર્થ નથી ચાલતો. છઠ્ઠા સાતમા ગુણ સ્થાન સુધી એ જે હીના પરિણામથી હીણા કર્મો બાંધ્યા એની ઊંચે જવાની પણ મર્યાદા છે. જેમ કે પાંચમા સુધી આવે એ માસ્ત્રી પર્યાયમાં છે ને, સ્ત્રી પર્યાયમાં પાંચમા ગુણ સ્થાન સુધી આવે, ભલે ઊંચ કુળમાં જન્મ હોય તો. એટલે એવું નથી ઊંચ કુળમાં જન્મ એટલે એને મળે જ ગુણ સ્થાન, એવું આવી જ શકે એવું નથી. એ પુરુષાર્થની પોતાના હીન પરિણામોની એક મર્યાદા છે, એ ભાવ સુધી એનો પુરુષાર્થ ઉગ્ર ન થાય. પછી બીજા ભાવમાં એ બધું બદલાઈ જાય, એનો પુરુષાર્થ એનો આગળના તબક્કામાં પ્રવેશ કરી શકે, પણ અમુક ટાઈમ સુધી એ પોતાના પરિણામનો વિકાસ ન સાધી શકે એવું બંધન પોતે ઉત્પન્ન કરેલું છે. ભાવ બંધન ને દ્રવ્ય બંધન પોતે જ ઉત્પન્ન કરેલું છે એમ સમજવું. ઊંચ નીચ કુળમાં કોઈ પ્રશંસનીય કાર્ય કરે તો તે ઊંચ થઈ જાય છે, એટલે ત્યાં એને ઊંચો ગણવો જોઈએ. શું લોભાદિક વડે નીચ કુળ વાળા ઉચ્ચ કુળ વાળો સેવા કરવા લાગી જાય છે? લોભાદિક વડે નીચ કુળ વાળાની ઊંચ કુળ વાળો સેવા કરવા લાગી જાય છે, ને એ તો અત્યારે નજરે દેખાય છે. શિડ્યુઅલ કાસ્ટના માણસો મિનિસ્ટર થઈ જાય છે, સચિવો થઈ જાય છે, તો એની સેવા કરવા લાગી જાય છે કે નહીં? સાહેબ મારા જેવું કાંઈ કામ હોય તો કે જો અડધી રાતે હું સેવા કરવા તૈયાર છું. આ ઊંચ કુળ વાળા પણ નીચ કુળ વાળાની સેવા કરવા લાગી જાય છે, એ પુણ્ય ઉદય અનુસાર છે. ભલે નીચ કુળમાં જન્મ એ પાપનો ઉદય છે, અત્યારે ઊંચ કુળ વાળો નીચ કુળ વાળાની સેવા કરે છે એ એના પુણ્યનો ઉદય છે એમ છે. શું એવો ફેરફાર થાય છે? વળી કુળ કેટલા કાળ સુધી રહે છે? હું કારણ પર્યાય છૂટતા કુળનો પણ પલટો થઈ જાય છે, એ ભવપૂરતી વાત છે. કુળની મર્યાદા કેટલી કે તે ભવપૂરતી છે, એથી આગળ પછી એ કુળ ગણવામાં આવતું નથી. હવે આ કુળ આ જીવે કેટલા કુળ કર્યા છે ચાર ગતિમાં? કોઈ કુળ બાકી રાખ્યા નથી ભવ પરાવર્તનમાં, કાંઈ એને બાકી રાખ્યું. હવે ઊંચો ગણવો કે નીચો ગણવો કયો જે? કોઈ કુળ ઊંચાઈ બાકી રાખ્યા નથી ને નીચાઈ બાકી રાખ્યા નથી ચાર ગતિમાં, હવે કયા કુળ વાળો ગણવો છે? એ બધી ભ્રમણા છોડી દેવા જેવી છે. એ પર્યાય સુધી પર્યાય છૂટતા કુળ પણ છૂટી પડે છે, માટે ઊંચા નીચા કુળ વડે પોતાને ઊંચો નીચો માનવો એ ભ્રમ છે, એ કલ્પના માત્ર છે. આત્મા ખરેખર એવો નથી. કુળ પ્રમાણે ઊંચો નીચો જે જીવ પોતાને માને છે તે દેહાત્મ બુદ્ધિને લીધે માને છે, એ મિથ્યાત્વ છે. દેહ તે આત્મા એમ માનીને એવી મિથ્યા બુદ્ધિથી એ પ્રકારે પ્રવર્તે છે, પરિણામ કરે છે, એ કરવા જેવા નથી. ઉચ્ચકુળ વાળાને નીચા થવાના ભયનું તથા નીચા કુળ વાળાને પ્રાપ્ત થયેલા નીચપણાનું જ દુઃખ છે. હવે શું છે, બે દુઃખી છે એમ કહ્યું. નીચા કુળ વાળો તો એમ દુઃખે છે, અરે રે આપણે જન્મા જ નીચા કુળમાં, ત્યાં શું થાય, આપણને અમુક પ્રકારના સંયોગો જ મળતા નથી, આપણે નીચા ગણાઈએ છીએ, લોકો આપણને નીચા કુળ વાળા એમ, તમે ઢેર છો એમ, શું ખુરશી પર બેઠા હોય સારા કપડાં પહેરીને પણ એમ તમે ઢેર છો એમ કે ઓલો તો સાંભળે એને એમ થાય કે જો મારે આવી અત્યારે પુણ્યનો ઉદય છે તો મારા માટે કેવો એને વિચાર આવે છે, એ દુઃખી થાય અંદરમાં. આમ થોમ તો બધો પુણ્યનો ઉદય છે પણ આમાં કુળ મારું જાણે ત્યાં લોકોને કેવો ભાવ થઈ જાય છે મારા પ્રત્યે, એનું દુઃખ ભોગવે. હવે નીચવાળાને તો નીચું દુઃખ છે પણ ઊંચકુળ વાળાને બીક લાગે છે કે અત્યારે તો ઊંચું કુળ મળ્યું પણ હવે પ્રભાવમાં કોને ખબર કેવું મળશે, કેમ કે પરિણામ તો સારા હોતા નથી. નીચ કાર્ય કરે, નીચ કુળમાં જવાના પરિણામ કરે એટલે એને એ ભય સતાવે છે. બંને દુઃખી છે તો એ દુઃખ દૂર થવાનો સાચો ઉપાય શું છે કે સમ્યક દર્શન આદિક વડે ઉચ્ચ નીચ કુળમાં હર્ષ વિષાદ ન માને અને એ બધા કરતા પણ જેનો ફરી પલટો ન થાય એવા સર્વથી શ્રેષ્ઠ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વ દુઃખ મટી જાય અને સુખી થાય છે. શું કહ્યું કે મૂળ તો પોતાનું સિદ્ધપદ છે, એ એનું ખરેખર કુળ છે. જો સમ્યક દર્શન થાય તો પોતાના સિદ્ધપદને ઓળખે અને બધી કલ્પના એની છૂટી જાય, નહીતર કલ્પના એ ચડી ચડીને દુઃખી થાય છે. જેટલો જીવ દુઃખી થાય છે બધું કલ્પનાને કારણે દુઃખી થાય છે, બીજું કાંઈ કારણ નથી. મૂળ સ્વરૂપ જાણે માને સાચા જ્ઞાનથી સાચી માન્યતાથી તો જીવને દુઃખ થાય એવી ખરેખર કોઈ પરિસ્થિતિ જગતમાં છે જ નહીં. એટલે બધામાં ઉપાય એક સરખો લઈએ છે. શું આઠે કર્મની પ્રકૃતિના ઉદયથી થતા સુખ દુઃખને ઉપાયની ચર્ચા કરી ટોડરમલજીએ. એ બધામાં સામાન્ય વાત એ છે કે આઠે કર્મના ઉદયમાં વિભિન્ન પ્રકારની બાહ્ય પરિસ્થિતિ હોવા છતાં પણ અને એમાં જીવ દુઃખી થતો હોવા છતાં પણ સર્વ પરિસ્થિતિમાં દુઃખી થાય છે એનો ઉપાય એક જ છે. આઠેનો ઉપાય જો આઠ નથી, આઠેનો ઉપાય એક છે, એક માસ્ટર કી છે, બધાને લાગુ પડી જાય છે. આટલી સગવડ છે, આઠ આઠ તાળાને આઠ ચાવી હાચવવાની જરૂર નથી, એક ચાવી બરાબર મળી જાય તો આઠે આઠ કર્મના ઉદયમાં સંસારી જીવને ક્યાંય દુઃખ ન થાય. એટલે બધાનો ઉપાય એક જ છે. માટે સમ્યક દર્શન આદિ જ દુઃખ મટવાના તથા સુખી થવાના સાચા ઉપાયો છે. આદિકમાં સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક પુરુષાર્થ એ લઈ લેવા. એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ આ અન્ય મતને તો બહુ વ્યવસ્થિત લાગે, આટલી વ્યવસ્થિત વસ્તુ સ્થિતિનું નિરૂપણ અન્ય મતના શાસ્ત્રોમાં ક્યાંય નથી, કોઈ અન્ય મતના શાસ્ત્રમાં નથી જૈન સિવાય. જો ભાઈ તને જેટલા જેટલા પ્રકારના સંયોગ વિયોગોના જે સુખ દુઃખના કારણો જગતમાં દેખાય છે એના આઠ ખાતા છે, આ આઠ પ્રકારના કર્મના ઉદય આ બધા પરિસ્થિતિ ઊભી થાય છે અને એ બધામાં તું દુઃખ જ ભોગવે છો, જરા વિચારીજો. અને આનો એક જ ઉપાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવું, તે એક જ ઉપાય છે. આપણને સામાન્ય લાગે અભ્યાસ હોય એટલે, પણ આવી વાત જગતમાં કોઈને સમજવા જાણવા મળતી નથી, જૈન દર્શન સિવાય ક્યાંય મૂંઝાય છે. જગતના જીવો હર હાલતમાં મૂંઝાયેલા પડ્યા છે. આ કૃપાળુ દવે એક વચન લખ્યું, ભલે પુણ્યના ઉદય વાળા હોય કે પાપના ઉદય વાળા હોય, બધા મૂંઝાયેલા પડ્યા છે, કોઈને સુખનો સાચો ઉપાય જડતો નથી. આ બહુ વ્યવસ્થિત વાત કરે છે કે દુઃખના પ્રકારો, દુઃખના કારણો, એના સંયોગો, આ આટલી વ્યવસ્થિત વાત છે. એ બધાનો ઉપાય એક જ છે. એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ મિથ્યા દર્શનાદિકના નિમિત્તથી સંસારમાં કેવળ દુઃખ જ હોય છે તેનું વર્ણન કર્યું. આ સરવાળો માર્યો. આ પ્રમાણે જે આ વર્ણન વિસ્તારથી કર્યું તે કર્મના ઉદયની અપેક્ષા છે નિમિત્તથી, હં, અને આયા મિથ્યા દર્શન છે જીવને. નહીંતર કર્મના ઉદયથી કાંઈ દુઃખ થવાનું કારણ રહેતું નથી. પણ જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા આચરણ છે અને સામે ઉદયનું અવલંબન છે એટલે દુઃખી થાય છે. હવે એ દુઃખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છીએ. પરણાય પર્યાય એટલે અહીંયા એકેન્દ્રી બે ઇન્દ્રી આઠ કર્મની અપેક્ષાએ વાત કરી. હવે એકેન્દ્રી જીવોને કેવા દુઃખ હોય, બે ઇન્દ્રી જીવોને કેવા દુઃખ હોય, અથવા ચાર ગતિમાં તિર્યંચને કેવા, નારકીને કેવા, દેવને મનુષ્યને કેવા, એનો વિસ્તાર કરે છે. કેમ કે એ બધા સંસારી જીવના પ્રકારો છે ને, એટલે આમ તો આઠે કર્મના ઉદયમાં એ બધું આવી જાય છે. આઠ કર્મના ઉદયમાં આ કાંઈ વાતો બાકી નથી રહેતી. પણ કોઈને કોઈ પ્રકારે અસમાધાન થાય, કોઈને કોઈ પ્રકારે પ્રશ્ન ઉઠેને સમાધાન ન થાય ત્યારે આ બધા નિરૂપણ છે એનાથી સમાધાન થઈને એની મૂંઝવણ ટળી શકે છે. એકેન્દ્રીય પર્યાયના દુઃખ જીવ વધારે વધારે ક્યાં રહ્યો છે? આ એનું સંસારી જીવનું ઘર આ છે. ત્રસ પર્યાયનો કાળ મર્યાદિત છે. એકેન્દ્રી નિગોદાદીનો ભાવ પર્યાયનો કાળ અમર્યાદિત છે. ત્રસના ગમે એટલા ભાવ કરે, 2000 સાગર મેક્સિમમ, બધુંમાં બધું, ઓછામાં ઓછો તો ગમે ત્યારે એથી વહેલો વિયો જાય. આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જાય છે. પહેલી લીટી એ જ લખી છે એમણે કે આ સંસારમાં જીવનો ઘણો કાળ તો અનંત અનંત કાળ એકેન્દ્રીમાં ગયો છે. ત્રસ પર્યાયમાં તો બહુ ઓછો રહ્યો છે. એમાં બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી જીવોના તો આયુષ્ય બહુ ઓછા છે. પંચેન્દ્રિયના અમુક આયુષ્ય વિશેષ છે. કેમકે પુણ્યનો ઉદય છે એટલે અગાતીની સ્થિતિ લાંબી પડે. તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થયું છે, થાય છે. શું નિત્ય નિગોદમાં? અનાદિથી અનંત કાળ પર્યંત નિત્ય નિગોદમાં રહ્યો છે. એટલે કે એ નિગોદમાંથી બહાર જ ન નીકળે. નિગોદના બે વિભાગ પડ્યા છે સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જોયા છે. એક નિત્ય નિગોદ અને એક ઇતર નિગોદ. ઇતર નિગોદ એટલે નિત્ય નિગોદની પર્યાય છોડીને ત્રસ પર્યાયમાં આવ્યા પછી ફરીને નિગોદમાં જાય ત્યારે એને ઇતર નિગોદ કહેવામાં આવે છે. ઇતર એટલે બીજું નિગોદ. શું ત્યાંથી પાછો ફરીને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય થાય, વળી નિગોદમાં જાય, વળી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય થાય, વળી નિગોદમાં જાય. એ બધું ઇતર નિગોદ છે. અને જે જીવ કોઈ વખત બે ઇન્દ્રિય થયા નથી, હજી સુધી નથી થયા, અનંતા જીવો, હા, વારો જ નથી આવ્યો, દુઃખમાં જ સબડે છે, અનંતકાળથી પહેલેથી જ એમાં છે, પાછા એમ નથી કે નવા ગયા છે અને હજી નીકળ્યા નથી, હજી અનંતકાળ સુધી કેટલાક નીકળશે નહીં, અનંતા એવા છે. એ બધાને તો સમ્યક દર્શન પામવાની કોઈ અવકાશ રૂપ પરિસ્થિતિ નથી. એના પ્રમાણમાં આ સંઘની પંચેન્દ્રી, એમાં મનુષ્ય ભાવ, એમાં જૈન ધર્મ, જૈન ધર્મમાં પરમ સત્ય, સાચા દેવગુરુ શાસ્ત્ર કહેનારા મળે, આ બધું ઉત્તરોત્તર સંયોગ અપેક્ષાએ દુર્લભ છે. અને એવું અનંત વાર મળ્યા છતાં આજે સમ્યક દર્શન પામે એથી દુર્લભ છે. આવું છે, એક વાર પામે એનો છૂટકો થઈ જાય. રૂપાળદેવે તો ઈથી હેલું લીધું છે કે એક વાર સત્પુરુષને ઓળખ ને ઓળખ્યો, આમ આમ આ ગુરુદેવને માની લીધા એમ ન ચાલે, આમાં અમે માનતા હતા ને એ ન ચાલે, આમાં ઓળખાણ, ઓળખાણ ની વાત જુદી છે. શું અરે, પણ અમે આટલા લાખો ની તો અર્પણતા કરેલી છે, આટલા વર્ષ તો સોનગઢ માં રહ્યા છીએ અમે, એ કઈ કામ માં ના આવે, ઓળખાણ ની ઓળખાણ વાત જુદી છે. એક વાર ઓળખે વધુમાં વધુ 15 ભવે એનો છૂટકો. એટલા માટે એને પેલું સંકેત કહેવાનું કારણ એ છે કે એનું ભવ ભ્રમણ રહેતો નથી. શું ઓળખાણ નો અર્થ વિશિષ્ટ છે એ આપણે તો હજી એટલી ગુરુદેવ ની ભક્તિ હજી આપણા ત્યાં એટલી નથી જોવામાં આવતી, પણ કૃપાળુ દેવ ના અનુયાયીઓમાં ભક્તિ નું, કૃપાળુ દેવ પ્રત્યેની ભક્તિ ભગવાન જેવી ભક્તિ, અને મોટા ભાગમાં તો કૃપાળુ દેવ ને ભગવાન જ કહે છે. ભગવાને આમ કીધું છે વચનામૃતજીમાં, ભગવાને આમ કીધું છે એમ જ કે બોલે જ એવી રીતે કે વચનામૃતજીમાં ભગવાન આમ કે છે. શું એવી ભગવાન તુલ્ય ભક્તિ. એક વખત પ્રશ્ન કર્યો હતો, હા પ્રભુ કે ભગવાન કે શું, તો ત્યાં રાજકોટમાં, રાજકોટમાં શું ઘાટકોપરમાં, મુંબઈમાં તો સંખ્યા ઘણી થાય, જ્ઞાન મંદિરમાં, શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં 8 દિવસની શિબિર હતી. પછી છેલ્લે દિવસે પ્રશ્ન પૂછ્યો, પ્રશ્નો તરી રાખી હતી, બહુ પ્રશ્નો પૂછતા હતા, કેમકે ઉકલે તો નહીં, વાંચે પણ એમાંથી કાંઈ ઉકલે નહીં, એટલે ફકરાના ફકરા આવે સામે કે આમાં શું કહેવા માગે છે, આમાં શું કહેવા માગે છે. હવે તમે બહુ પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્ન મને પૂછવા દો. કીધું આપણે કૃપાળુ દેવ પ્રત્યે ભક્તિ ઘણી છે, બધાને અર્પણતા ઘણી છે, લાખો રૂપિયાનું તો જ્ઞાન મંદિર બંધાવ્યું છે અહીંયા. શું આપણે કૃપાળુ દેવ ને ઓળખ્યા કહેવાય કે નહીં? હા, કે ઓળખ્યા વગર આપણે આટલી અર્પણતા કરીએ કે? એ લોકોનું તો અત્યારે એટલું બધું કૃપાળુ દેવ ના તત્વજ્ઞાન નો પ્રચાર કરવા માટેનો અભિગમ છે કે ક્યાંય પણ કોઈ પાઠશાળા, કોઈ સંસ્થા, કોઈ આશ્રમ કૃપાળુ દેવ ના નામથી થતી હોય, શું દેશ કે પરદેશમાં, ઇન્ડિયા એબ્રોડ બે જગ્યાએ, એ લોકો પૈસા કે તમે અમે આપવા તૈયાર છે, તમે માગો એટલા પૈસા. એવી 25-30 કરોડપતિ પાર્ટીઓ એવી છે. પ્રચાર થતો હોય તત્વજ્ઞાન નો, કૃપાળુ દેવ નું નામ હારવાર પ્રચાર પામવું જોઈએ. શું આટલી બધી અર્પણતા હોય તો પછી ઓળખા કહેવાય કે નહીં? વાતમાં કઈ માલ નથી, નવાઈ લાગે. એ કેવી રીતે માનવું? અમે તો ભગવાન ભગવાન કરીએ અને ઓળખ્યા નથી. અર્પણતા કરે. પછી એક દાખલો આપ્યો હતો, દ્રષ્ટાંત આપ્યો હતો, એક માણસ પાસે 50 લાખ રૂપિયાનો હીરો ખરીદવાના પૈસા છે ખીચામાં, અને હીરો ખરીદી આવ્યો માટે હીરાને ઓળખે છે એ વાત બરાબર છે? તો કે નહીં. અને એક માણસના ખીચામાં એક પૈસો નથી, પણ એની કિંમત કરી જાણે છે કે લાવો મારી પાસે, કિંમત કરાવવા એની પાસે જવું પડે, ઓલો ખરીદતો એને ભાઈ તમે જોઈ દો, પૈસા કિંમત કરવાના વેલ્યુએશન ચાર્જ લેવો એ લેજો, પણ મારે આમાં સાચી કિંમત જાણવી છે એને. તો વગર પૈસે ઓળખાણ થઈ શકે છે? પૈસાથી ઓળખાણ થતી નથી, ના ઓળખવું એ વાત જુદી છે. અને એના માટે કૃપાળુ દેવે 15 ભાવ કીધા છે. આ પૈસા ખર્ચે એના માટે કઈ 15 ભાવ કીધા છે એમાં એ વાતમાં કઈ માલ નથી. ઓળખાણની વાત જુદી છે. કેમ ખબર પડે કે ઓળખાણ થઈ છે? એક સત્પુરુષને ઓળખે એ બધા જ સત્પુરુષને ઓળખે. આપણે વાળો બાંધીને બેસીએ છીએ કે અમારા તો કૃપાળુ દેવ, અમારા તો કાનજી સ્વામી, અમારા તો ફલાણા, આ વાળો બાંધીને આપણે બેસી ગયા. એ લોકોએ ના પાડી કે વાળો બાંધશો નહીં, અમે વાળો તોડીને બહાર નીકળ્યા છે, હવે નવો વાળો અમારા નામે મહેરબાની કરીને બાંધશો નહીં, આપણે અહીંથી ઊંધા હાલીએ, એમની આજ્ઞાથી ઊંધા ચાલીને વાળો બાંધીએ.
એકને ઓળખે પછી બીજાનો નિષેધ કરે, પછી શું કરે? એકને માની ને બીજાનો નિષેધ કરે, આ અપરાધ થાય. પાછો એકને માનતો નથી ખરેખર, એ ખરેખર એમનું માનતો નથી. તો કે છે ભાઈ જેટલા છે એને હું સ્વીકારું છું ને, તું શું કરવા ના પાડે, પણ હું સ્વીકારું છું ને કે છે. ઠીક, વિવેકને ઓળખે, એ બધાને ઓળખે, અને એને જ્યાં જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં તેને બહુમાન થયા વિના લે નહીં. આ એક હીરાને ઓળખે, બધાને હીરાને ઓળખે કે એમાં એકને જ ઓળખે ને બાકીનામાં ભૂલ પડે? ઓળખાણ ચીજ આવી છે. વાત તો ન્યાય સર નથી એટલે ગળે તો ઉતરી, વાત તો ઠીક છે.
બસ જ્યાં વાળો બંધાણો ત્યાં ધર્મ નાશ પામ્યો. ત્યાં જ્યાં ધર્મ હોય ત્યાં વાળો હોય નહી. બનારસીદાસે ગાયું નહી, ઘટ ઘટ અંતર જીને બસે, ઘટ ઘટ અંતર જઈ. ગુરુદેવ તો લલકારતા હતા વ્યાખ્યાન માટે. ભાઈ અહીંયા કોઈ મારો જ અનુભવ થયો છે, પહેલે દિવસે ગયો તે દિવસ ની વાત છે. મારા શાંતિભાઈ કરીને મુકશું, ગુજરી ગયા ચૈતન સ્ટોર્સ વાળા, ગઢાડી વાળા સરવૈયા, એને સાથે ગયો હતો. વ્યાખ્યાન પૂરું થયું પછી 15-20 જણા બેઠેલા, ગુરુદેવ 10-15 મિનિટ બેસતા, 20 મિનિટ સુધી સામાન્ય વાતચીતો થાય, બધા ઉઠી જાય, પણ જેને રસ હોય એ બેસે વાતચીતમાં. 15-20 જણામાં જોયું કે આ ભાઈ કોઈક નવા લાગે છે. કે હું ધ્યાન ગયો, મને ઉંમર નાની 22 વર્ષની ઉંમર હતી. શાંતિભાઈ જવાબ આપ્યો, હા સર મારી સાથે આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, વૈષ્ણવ છે. કે અહીંયા કોઈ વૈષ્ણવ નથી ને કોઈ જૈન નથી. શું કીધું? પહેલું વચન આ સાંભળ્યું વ્યક્તિગત રીતે મારા માટે, અહીંયા કોઈ વૈષ્ણવ નથી, અહીંયા કોઈ જૈન નથી, અહીં તો અમારે બધા આત્મા જ છે. આટલું બોલ્યા હતા, અહીં તો અમારે બધા આત્મા જ છે. જો ઠીક, સીધી એવી રીતે વાત થઈ હતી. પહેલે જ દિવસે આ વાત થઈ છે. એ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ એ બધાને જોવે છે, એમ લેવાનું છે. શું એટલે અનાદિથી જે જીવને નિગોદમાં રહેવાનું થયું છે, ત્યાંથી નીકળવું એવું છે કે હવે એક દ્રષ્ટાંત આપીને બતાવે છે કે નિત્ય નિગોદમાંથી કેવી રીતે નીકળે. જેમ ભાળ ભૂંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળીને બહાર પડે, તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, ને પણ ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત કરે છે. શું કહેવું છે કે જીવ ત્રસ પર્યાય તો પામી ગયો છે એટલે નિત્ય નિગોદ તો છે નહીં. હવે જે અહીંયા બેઠા છે એમાં તો નિત્ય નિગોદનો પ્રશ્ન છે જ નહીં. તો અનંતકાળથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સમ્યક દર્શન અઘરું લાગતું હોય તો સત્પુરુષની ઓળખાણનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ. એથી થોડું સહેલું છે. સત્પુરુષને ઓળખવા એ સમ્યક દર્શનના પુરુષાર્થ કરતાં થોડું સુગમ ને સરળ છે. તેથી અઘરું થોડું આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો, ભાવભાષણ કરવું, ઓળખાણ કરવી એ બીજું સંકેત છે. એથી થોડું કઠિન છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એથી પણ દુર્લભ છે. પણ એકમાં આવે એ છે, એની લાઈન લાગી જાય ઠેઠ સુધીની. શું એની તો નિર્વાણ પદ સુધીની લાઈન લાગી ગઈ. શું 15 ભવે એને નિર્વાણ પદ મળે એ પહેલા મળી જાય તો જુદી વાત છે, તો વધુમાં વધુ લીધા છે. એ મુમુક્ષુની દશામાં રસ્તો કાઢ્યો છે. કોઈ એમ કહે કે સાહેબ અમને અતિન્દ્રિય આનંદ સમજવાય મુશ્કેલ છે, અમારી કલ્પનામાં આવવો મુશ્કેલ છે, વિકલ્પમાં એટલા તન્મય છીએ કે નિર્વિકલ્પ દશા શું એ ખબર પડે એવું નથી. તો કે કાંઈ વાંધો નહીં, સત્પુરુષને શોધ. એક સત્પુરુષને શોધ પછી સમ્યક દર્શન નહીં, મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. ઠીક. મોક્ષ ની ગેરંટી આપી દીધી પોતે. આ બહુ કરુણા કરી છે એમણે, શું ફેલો કરાવીને. કહે છે કે નિબોધના અનંતા જીવો માંથી 6 મહિના ને 608 જીવ બહાર નીકળે. જેમ એક કડાઈ એમાં ચણ્યા શેકવા નાખ્યા હોય ને એ બધા શેકાઈ જાય, એમાં કોઈ ઉડે થોડાક બહાર પડી જાય, એવી રીતે કોઈક બહાર પડે છે, બાકી બધા અંદર ને અંદર શેકાઈ જાય છે. આ પરિસ્થિતિ નિગોદના જીવોની છે. જેમ ભાડ ભૂંજાય, ભાડ ભૂંજો એટલે ચણા શેકનારો, એને ભાડ ભૂંજો કે છે. ભૂંજવું, ભૂંજનારો, અને ભાડ ભૂંજો શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળીને બહાર પડે. હું કયો પડે એનો કઈ મેળ છે નહીં કે કયો ચણો ઉડીને બહાર પડશે. કોઈ જેમ બહાર ઉછળીને જાય તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે, એટલે ત્રસ પર્યાયમાં આવે. તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, બહુ અલ્પકાળ એને મળે છે. પણ ઘણો કાળ તો તે પાછો એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત કરે, એટલે વળી પાછો નિગુદમાં જાય. ત્યાં અનંતવાર અનંતકાળ સુધી જન્મ મરણ કરે, વળી પાછો ત્રસ પર્યાય ક્યારેક પામે. પણ ક્યારે પામે એનો કઈ મેળ કાઢવો બહુ મુશ્કેલ છે. ઇતર નિગોદમાં તે ઘણો કાળ રહે છે, તથા કેટલો કાળ તે પૃથ્વી અપ એટલે પાણી, પૃથ્વી અપ તેજ વાયુ, તેજ એટલે અહીંયા અગ્નિ લેવો, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. શું કેટલો કાળ પ્રત્યેક વનસ્પતિમાં રહે છે, પછી સાધારણ વનસ્પતિ ને પ્રત્યેક વનસ્પતિ એવા વનસ્પતિના પેટા પેટ છે. શું નિત્ય નિગુદ માંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ, પછી જો સામાન્ય હશે ને એ નિત્ય નિગુદમાં હોવા જોઈએ, કારણ કે પ્રત્યેક વનસ્પતિ ઇતર નિગુદમાં લીધા છે ને, એટલે ઓલું જે સામાન્ય વનસ્પતિમાં નિત્ય નિગોદમાં નો એ ખાનું હોવું જોઈએ. નિત્ય નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કાંઈક અધિક 2000 સાગર જ છે, 2000 સાગર થી થોડો વધારે, કાંઈક અધિક એટલે થોડુંક વધારે. 2100મો સાગર નહીં, પછી 2001મો સાગર નહીં, થોડુંક વધારે. શું એટલો ઉત્કૃષ્ટ કાળ છે? એકેન્દ્રીય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પુદ્ગળ પરાવર્તન માત્ર છે. અને એકેન્દ્રીય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ કેટલો? ઇતર નિગોદમાં ગયા પછી અસંખ્યાત પુદ્ગળ પરાવર્તન છે. એક પુદ્ગળ પરાવર્તનમાં કાંઈક ના કેટલા કેટલા કાળ જાય છે. સાગરોપમ જાય છે. અસંખ્યાત પુદ્ગળ પરાવર્તન પાછો જાય નિગોદમાં એકેન્દ્રીમાં, તો અસંખ્યાત પુદ્ગળ પરાવર્તન સુધી એમાં ને એમાં જન્મ મરણ કર્યા જ કરે. આ તો શુક્રવાદ વર્ણન કરે છે કે જીવને એક સવાલ પૂછવા જેવો છે. અહીંયા વાંચી જવા જેવું નથી, સીધે સીધું પોતાને સવાલ પૂછવા જેવો છે કે આટલો બધો તું દુઃખી થયો ભૂતકાળમાં, હવે ભવિષ્યમાં હજી આટલું દુઃખી થવું છે કે તને કઈ તારી દયા આવે છે? શું બીજાની દયા પાડે છે ને? એક ઇન્દ્રિય જીવ ન અણાય તો સારું, બે ઇન્દ્રિય જીવ ન અણાય તો સારું, ત્રણ ઇન્દ્રિય જીવ ન અણાય તો સારું. હવે કે તને તારી દયા આવે છે તો એવા અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની જેને દયા આવે છે એ તત્વ પામવા માટે પાત્ર એટલે અધિકારી થાય છે. જ્યાં સુધી પોતાને પોતાની દયા ન આવે ત્યાં સુધી તત્વને અભ્યાસ કરશે પણ એ પામવા માટે અધિકારી નહીં થાય. વાંચી જશે, સાંભળી જશે, ચર્ચા વાર્તા કરશે, વર્ષોના વર્ષો સુધી પ્રવૃત્તિ કરશે તત્વજ્ઞાનની, પણ પામવું બીજી વાત છે, અભ્યાસ કરવો બીજી વાત છે. પોતાની દયા નથી પાડી, બીજાની દયા બહુ પાડે, બીજાની દયા અનંત વાર પાડે, અને બીજાની દયા પાડવા માટે પોતે સહન પણ કરવા તૈયાર થાય. ભૂખો રે, તરસો રે, ઊંઘ ના આવે, રોગ સહન કરે, પણ પ્રતિજ્ઞા ન છોડે. શું એ પ્રતિજ્ઞા લીધું હોય કે નહીં, એમાં હિંસા થાય છે, એ તો હું નહીં જ લઉં, એટલે નહીં જ લઉં, ભલે હું મરી જાઉં એમ કે, પ્રાણ છોડે, પણ પોતાની દયા પાડી નહીં. આ મોટી ગડબડ છે. સ્વદયા અને પરદયાનો વિષય વિચારવા જેવો છે, વિશેષ કરીને વિચારવા જેવો છે. કોઈ જીવ દુઃખી ન થાય એનો અર્થ કે હું દુઃખી ન થાવ એમ લેવું જોઈએ કે નહીં? કેમ કે બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થાય છે આખરમાં. તો મૂળમાં તારી દયાત્મક પાર એવી રીતે કે તું ફરીને એકેન્દ્રી યાદીમાં જા નહીં, નહીં તો અસંખ્યાત કાળ પર્યંત, અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ પર્યંત નિગુદ મજામાં છે. જો ત્રસ પર્યાયમાં ન સમજ્યો તો, સમજો તો વાત જુદી છે. પોતે આત્મા છે ઓળખતો નથી, એ સ્વીકારવા તૈયાર થતો નથી. શરીર વાળો છું એ સ્વીકારવા તૈયાર છે, બીજા શરીર વાળા છે ને એને દુઃખ ન પડે એ સ્વીકારવા તૈયાર છે, પણ પોતે શરીર રહિત શુદ્ધ ચિદાનંદ પરમાત્મા છે એ સ્વીકારવા તૈયાર નથી. આ ગડબડ છે મોટી, ને પોતાની દયા આવતી નથી. નિવોદમાં ગયો તો અસંખ્ય પૂતગલ પરાવર્તન કાળ સુધી બહાર નીકળવાનો વારો નહીં આવે. બે ઇન્દ્રિય પામવું મુશ્કેલ છે તો એમ ભગવાન કહે છે કે મહાભાગ્ય બે ઇન્દ્રિય ની પર્યાય થાય. ક્યારે? મહાભાગ્ય. એમાં પાછું કઈ પંચેન્દ્રિય થાય એવું કઈ નહીં, તો બે ઇન્દ્રિય માંથી પાછો એકેન્દ્રિય થઈને ગયો જાય, ત્રણ ઇન્દ્રિય માંથી પાછો વળી જાય, ચાર ઇન્દ્રિય માંથી પાછો વળી જાય, સંગની માંથી પાછો વળી જાય. સંગની થવું તો બહુ દુર્લભ છે, એમાં મનુષ્ય થવું બહુ દુર્લભ છે, કેમ કે ચારે ગતિમાં સંગની છે. એમાં તત્વ મળવું દુર્લભ થી દુર્લભ છે. જીવને એનું મૂલ્યાંકન થાય તો એનો સદુપયોગ થાય, નહીતર મફતમાં મળેલી ચીજ ફેંકી દે એવી પરિસ્થિતિ થાય. શું એની ગંભીરતા, શું એની સિન્સિયરિટી આવવી જોઈએ. શું સ્વસંબોધન થી લેવાનું છે, દરેકે પોતાએ સ્વસંબોધન થી લેવાનું છે. એકેન્દ્રીય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પૂતગળ પરાવર્તન માત્ર છે. એ પૂતગળ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતમાં ભાગમાં પણ અનંત સાગર હોય છે. ઠીક, અનંતમાં ભાગે અનંતમાં સાગર છે, અનંત સાગર છે. આ તો ચેત્રી સાગર તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષની લીધી દેવની નારકીની. હા તો એ પૂતગળ પરાવર્તનના અનંતમાં ભાગે અનંત સાગરો પડ્યા છે, ક્યાંથી બારો નીકળે એવું છે. માટે આ સંસારી આમાં શું છે, આવી વાતો એક જમાનામાં સાંભળતા પાત્ર જીવો હાલી જ નીકળતા, એમાં મારે કાંઈ કરવું જ નથી ને, મારે આત્મકલ્યાણ સિવાય હવે કાંઈ કરવું સીધો અસંગ દશામાં જ લેવાનો ઠેકડો મારે. પુરુષાર્થ કેવો કરે? સીધો અસંગ દશામાં જવા ગમે, કોઈનો સંગ ન જોઈને આત્માનું એકલું જ કરી લેવું છે. આટલું બધું કોણ દુઃખી થાય એવા જેવું હતા. આ શાસ્ત્રો વાંચીને, ઉપદેશ સાંભળીને, ભગવાનનો સાંભળીને નીકળી જાય સંસારમાંથી, બહાર નીકળી જાય. ઉપદેશ વિરલ હતો તો એની કિંમત થતી, ઉપદેશ ઘણો મળ્યો તો વેડફી નાખવા માંડ્યા એવું થયું. એવી વાત છે. વાત તો પાત્રતા આધીન છે. અનંત વાર બધું અનંત મળ્યું છે. પરિભ્રમણ કરતા તો, પરિભ્રમણ કરનારા જીવને તો અનંત વાર બધા સંયોગો પુણ્ય મળી ગયા. પોતાની પાત્રતા વિના ઇટકો છે એ વાતો. પાત્રતા ઉપર જેનું ધ્યાન ન જાય એ કોઈ રીતે આગળ વધી શકે એવી પરિસ્થિતિ નથી. પાત્રતા એટલે કશાયની મનતા નથી. હો, કશાયની મંદતા કરે એનું નામ પાત્રતા નથી. દર્શન મોહની મંદતા અનુભાગ તોડે એનું નામ પાત્રતા છે. ચારિત્ર મોહની વાત નથી એમાં. બે વચ્ચે ફેર છે પાછો. નિદ્ર કોઈ એમ કે આ તો બધી કશાયની મંદતાની વાતો છે એવું નથી. આ દર્શન મોહનો અનુભાગ ઘટવાની વાત છે. ને તે પણ યથાર્થ પ્રકારે. અયથાર્થ પ્રકારે તો અનંત વાર ઘટ્યો ને પાછો વધી ગયો. કેમ કે પ્રકૃતિ જેવી છે, એ ઘટે ને પછી વધતા વાર લાગે નહીં. પણ યથાર્થ પ્રકારે બરાબર લાઈન સર ચડી જાય, પૂર્ણતાનું લક્ષ્ય કરીને શરૂઆત કરે, ચડતી શ્રેણીના પરિણામમાં આવી જાય એનો છૂટકો થયા વિના રહે નહીં. અનંત સાગર હોય છે માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત થાય છે. લગભગ કાળ એકેન્દ્રીય પર્યાયમાં ગયો છે. 2000 સાગર તો કાંઈ નહીં. આ તો વધુ વધુ 2000 સાગર લ્યો તો દર વખતે નીકળ્યો ને 2000 સાગર લ્યો તોય પણ શું હવે? અનંતમાં ભાગે અનંતા સાગર છે. એકેન્દ્રીયના ઇતર નિબોધના અનંતમાં ભાગે અનંતા સાગર છે. એમાં 2000 સાગર તો સાગરમાં ટીપા જેવું છે. કઈ સિંધુ કઈ બિંદુ એના જેવી વાત છે. તો 2000 સાગર તો 2000 સાગર જો એક ટીપા જેવી વાત છે તો મનુષ્ય પ્રિયાને 50 વર્ષની શું ગણતરી ગણવાય? કે એને તો વીજળીના ઝબકારા જેટલો ટાઈમ આપ્યો છે, એથી વધારે ટાઈમ આપ્યો નથી. હવે મોટી પરોવું હોય તો પરોવી લેતો. વીજળીનો બાકી ઘોર અંધકાર સિવાય કાંઈ છે નહીં. આવી વાત છે. એટલા માટે જેટલો સમયનો સદુપયોગ થાય એટલો જીવે કરી લેવો જોઈએ. અંબાલાલભાઈ તો કૃપા ઉદય મળ્યા, એક વર્ષમાં નિવૃત્તિ લઈ લીધી. એક જ વર્ષમાં શું? આમ તો એમના ઘરે જમીન નથી, 300 કઈ વીઘા જમીન હતી. એ ખેડતા તેને આપી દીધી. એ કોઈ ખેડૂત કામ કરતા હોય, વાણિયા તો કાંઈ ખેડતા ન જાય, એને આપી દીધી. ને એમના જે નાના હતા, એમના પિતાશ્રીનું નામ તો મગનભાઈ છે, અંબાલાલ મગનલાલ. પણ અંબાલાલ લાલચંદભાઈ જે કહેવાય છે, એમને દત્તક લીધેલા એમના નાના એ. એ બહુ શ્રીમંત માણસ હતા એટલે કોઈ પૈસાની તકલીફ હતી નહીં. મૂકી દીધું બધું. ભાઈ કામ મારો ટાઈમ છે, મને સત્પુરુષ મળ્યા, હવે મારે એની પાછળ મારો સમય વ્યતીત કરવો છે. એ 609 તો લીધું છે ને, 13 પેરેગ્રાફમાં. સત્સંગ મળતો હોય તો બીજી પ્રવૃત્તિનો સંક્ષેપ કરી નાખો. શું કહે છે? કે મોટો ભાગ તો એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત થાય છે. એકેન્દ્રીય જીવને જ્ઞાન દર્શનની શક્તિ કિંચિત માત્ર જ હોય છે. શું? કારણ કે એક સ્પર્શન ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિ જ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુત જ્ઞાન તથા સ્પર્શ ઇન્દ્રિય જનિત અચક્ષુ દર્શન વડે શીત ઉષ્ણાદિકને કિંચિત માત્ર જાણે દેખે છે. શું? બહુ જ અક્ષરમાં અનંતમાં ભાગે જ્ઞાન કીધું છે એનું. શું? બહુ અલ્પ જ્ઞાન રહે છે. મતિશ્રુત બે છે, બધા જીવોને બારમા ગુણ સ્થાન સુધી મતિશ્રુત બંને હોય છે, પણ આ સૌથી જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયની એક સ્પર્શેન્દ્રિય હોય છે. શરીર જ એની સ્પર્શેન્દ્રિય છે, બહુ શરીર પણ બહુ નાનું, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું, અને એમાં સ્પર્શેન્દ્રિય સિવાય, એ શરીરની સ્પર્શેન્દ્રિય સિવાય બીજું કાંઈ નથી. આખું શરીર બધાને, આખું શરીર સ્પર્શેન્દ્રિય છે, કાયા આખી જે છે એ સ્પર્શેન્દ્રિય છે. શું એટલું એને એમાં ઠંડુ ઊનું એટલો સ્પર્શનો ખ્યાલ આવે, શીત ઉષ્ણ સિવાય બીજો એને ખ્યાલ ના આવે. કેમ કે એને ખરબચડું લીસું વજન ભારે હલકું એ બીજી પર્યાયોનો પણ ખબર ન પડે, એક ઠંડા ઉનાની થોડી એને બહુ જ ઓછી ખબર પડે. પણ જ્ઞાનાવરણ દર્શનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાન દર્શન હોતું નથી, અને વિષયોની ઈચ્છા હોય છે, તેથી તે મહાદુખી છે. મનપૂર્વકની ઈચ્છા નથી, મનના વિકલ્પ તો ઓછા છે. અહીંયા તે વગર મનની પરિણતિમાં ઈચ્છાના ભડકા પાર વગરના છે, એટલા બધા છે કે અંતર અવલોકન કરે તો કાંઈક એને સમજાય એવું છે, થોડું જાજુ. નહીંતર અવલોકન વગર એને પરિણતિ સમજાય એવું, વિકલ્પને સમજે, સ્થૂળ વિકલ્પના મનમાં આવે અને મોટા મોટાને પકડી શકે છે. બાકી જીવને આખા જગતને બધા પાણી પી જાય, બધું ખાવાનું ખાઈ જાય, તો પણ એનો અનંતમાં અનંત ગણી ઈચ્છા ઉભી રહી એમ છે. એવા બધા પાંચે ઇન્દ્રિયના ભોગ ભોગ લઈ લેવા, આખા ત્રણેય લોકના પદાર્થો આવી જાય તો એને અનંતમાં ભાગે પડે, અનંતમાં ભાગેથી માગે, વધારે અનંત ગુણ વધારે માગે. હજી જોઈએ કેટલું વધારે જોઈએ, કેટલો દુખી, મહાદુખી છે. મિથ્યાત અવસ્થામાં જીવ મહાદુખી છે. નિત્ય નિગોદમાંથી તો કોક જ જીવ નીકળે, હજી અનંતા નથી નીકળ્યા. નિત્ય નિગોદમાં અનંતા જીવો હજી અનાદિથી વર્તમાન સુધી હજી ચાલુ જ છે, ને હજી અનંતકાળ સુધી ચાલુ રહેશે. એમાં કોક કોક જેમ ચણ્યો ભાડ ભૂંજાનો બહાર નીકળે, એવી રીતે છ મહિના ને આઠ સમયમાં 608 ઇતર નિગોદમાં આવે, કે બે ઇન્દ્રિયાદિમાં આવે છે. ને આ બધું 6 મહિના ને 8 સમયમાં પરિભ્રમણ કરનારામાંથી નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે, સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. એટલે સંસારની સંખ્યા, પરિભ્રમણ કરનારાની સંખ્યા એક વધતી નથી ને એક ઘટતી નથી, આ દશા છે. એમાંથી હું સૌથી પહેલો નીકળી જાઉં, આવો ઉત્સાહ હોવો જોઈએ. 6 મહિના ને 8 સમયમાં 608, તો 608 છે ને આપણો નંબર એમાં લગાડી દેવાનો છે. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે, અધિકારી છે ને, એ મુખ્ય અધિકારી છે. ઉલ્લાસ આવવો જોઈએ, પોતાના હિતની વાત સાંભળતા એટલો ઉલ્લાસ આવે, એટલો ઉલ્લાસ આવે એ બારો નીકળી જાય. શીળો ઠંડો થઈને બેઠો બેઠો હાંભળા કરે ને માથું નીચું ઊંડું મૂંડી નીચે રાખીને એનું કામ નથી, ઉલ્લાસ આવવો જોઈએ એકદમ. હા હા, આવી વાત છે, આવી મારા હિતની વાત છે, હું જ પેલો નીકળી જાઉં, શું સૌથી પહેલો હું નીકળી જાઉં એમ એને આવવું જોઈએ. બાકી તો અનંત મહાદુખી છે નિગોદના જીવો. સૌથી વધારે નારકી કરતા પણ, સાતમી નારકીના જીવો કરતા પણ નિગોદના જીવો મહાદુખી છે. એથી અનંત ગુણા દુખી છે. નારકીના દુઃખ કરતા નિગોદના જીવનું દુઃખ અનંત ગુણો છે, આ પરિસ્થિતિ છે. દર્શન મૂંઝવણની અપેક્ષા, ઓલી તો પીડા છે જુઓ ને. અહીંયા ટેન્શન આવે તો માણસ ફળગે છે કે નહીં, ઘાસલેટ છાંટે છે કે નહીં પોતાની જાત ઉપર, દેહ ઉપર, તો એ ભડથું થઈ જાય ત્યારે, બળે ત્યારે કાંઈ ઓછી પીડા હોય, માંસના લોચા હળગતા હોય, ખ્રિસ્તરે એમાંથી જ્વાળા નીકળે, હો ઓઇલી છે એમ, જમીનમાં માટીનું તેલ જેમ સળગે છે આ ઘાસ તેલ ને પેટ્રોલ, એમ આમાં પણ ઓઇલ છે, નથી આ ચિકાસ ચાંદી શરીરને ચહેરા ઉપર ને બધે,
તે બધા હળગે, રીસરા કાકડા હળગતા એવી રીતે માણસના લોચા હળગે. એ પસંદ કરે, ટેન્શન કોઈ પસંદ કરતું નથી. એનાથી અનંત ગુણું ટેન્શન છે ત્યાં નિગોદમાં. અત્યારે જે આપઘાત કરવામાં જે ટેન્શન આવે, એથી અનંત ગુણું ટેન્શન નિગોદના ભાવમાં છે. એટલું મહાદુઃખ છે એની અંદર. એટલે પીડા કરતા એ અનંત ગુણું છે. શું? બહારની શરીરની પીડા કરતા, નારકીની પીડા કરતા પણ અનંત ગુણ છે એ. દર્શન મોહના ઉદયથી તેમને મિથ્યા દર્શન જ હોય છે. દર્શન મોહના ઉદય હોય અને જીવ એમાં જોડાય નહીં એવું કદી બને નહીં. એટલે અહીંયા આગમ પદ્ધતિ છે એટલે નિમિત્ત પ્રધાન કથન આવશે. ટોડરમલજી ના આમાં બધા નિમિત્ત કથન. તો દર્શન મોહના ઉદયથી એને મિથ્યા દર્શન થાય છે. વાસ્તવિકતા એમ છે કે એ એક પ્રકૃતિ એવી છે કે એનો ઉદય હોય ત્યારે જીવને મિથ્યા દર્શન એમાં જોડાઈને થાય જ. અને એટલા માટે સત્પાત્રતામાં એ દર્શન મોહના ઉદયને શક્તિ અનુભાગ તોડીને એટલો મંદ કરે કે એ ઉપશમ થાય ત્યારે સમ્યક દર્શન થાય. પહેલું ઉપશમ સમ્યક દર્શન થાય, પહેલું ક્ષયિક કે ક્ષય ઉપશમ ન થાય. અને એ ઉપશમ એટલા માટે થાય કે એનો ક્રમ એ છે કે પહેલા એની એનો અનુભાગ મંદ થાય ત્યારે એનો ઉપશમ થાય. એટલે જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી તો મિથ્યા દર્શન સમજી જ લેવું. થાય ને થાય, એમાંથી આ લાકડું ગરી ગયું છે. કર્મના ઉદય થાય, કર્મના ઉદય થાય. પણ એ મિથ્યાતની પ્રકૃતિ દર્શનમાં પૂરતી વાત છે. બીજાના ઉદયમાં જોડાવવું પડે એવું નથી. બીજા હાથ કર્મના ઉદયમાં ન પણ જોડાય એવું બને છે. ઉદય હોય ને ન જોડાય ત્યારે દર્શનમાં એવું બનતું નથી. તેથી તેઓ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ પર્યાયને જ પોતાનું સ્વરૂપ, જે પર્યાય ઉપજ્યો એ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. અને એ અત્યારે મેળવી લેવું, જે પર્યાય ઉપજ્યો એને પોતાનું સ્વરૂપ માને છે કે નહીં. પણ તેને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી, એની શક્તિ ખલાસ થઈ ગઈ છે. બીજો પોતાને પર્યાય સિવાય હું આત્મા છું એવી એની શક્તિ હોતી નથી. એકેન્દ્રિયમાં તો વિચાર શક્તિ જ નથી ને. વિચાર શક્તિ તો સંની પંચેન્દ્રિય આવ્યા પછી ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. એમાં વિવેક કરે તો પામી જાય, નહીતર પછી એની હાલત થઈ જાય.